તારીખ 15/4/1983, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 220 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 92.
જે બહારની સગવડતા એની સગવડતા માને છે, બહારની અગવડતા એને અગવડતા માને છે, તે પ્રગટપણે ભગવાનને એટલે નિજ સ્વરૂપને શરીર સ્વરૂપ જ માને છે. તેઓ તાત્વિક ન્યાય કાઢ્યો છે. આખા જગતમાં બધા પ્રાણીઓ બહારની અગવડતા સગવડતાને અનુસરીને પ્રવૃત્તિ કરે છે. કૃષિ માટે પણ એમ કહેવાય છે કે જરાક ત્રાસ પડતા જ્ઞાન ઘણું બિડાયેલું છે, બે ઇન્દ્રિય જીવ હોય, એક ઇન્દ્રિયને ભાન નથી, બહુ ત્રાસ સ્થાવર ત્રસમાં છે પણ ભાન નથી, પણ બે ઇન્દ્રિય જીવ જરાક ત્રાસ પડતા એટલે બહારમાં પ્રતિકૂળતા થતા ત્યાંથી ખસે છે. ત્રાસનું જેને જ્ઞાન થાય છે, બહારમાં પ્રતિકૂળતા જેને પ્રતિકૂળતા રૂપે ભાસે છે, ત્યાંથી માંડીને સંગની પંચેન્દ્રિય પર્યંતના જીવો જે બહારની અનુકૂળતા અને પ્રતિકૂળતાને તે સંયોગની અનુકૂળતા અને પ્રતિકૂળતા સમજે છે, પોતાના પરિણામને સમજતા નથી, પોતાના જ્ઞાન અજ્ઞાનને અથવા રાગદ્વેષ મોહને જે સમજતા નથી પણ માત્ર બહારની અનુકૂળતા પ્રતિકૂળતાને સમજે છે, એને પોતાના ભગવાન આત્માને એટલે પોતાને શરીર રૂપે માન્યો છે. કેમ કે અનુકૂળતા પ્રતિકૂળતા શરીર આશ્રિત પરિણામથી મપાય છે. શરીરને શું અનુકૂળ છે, શરીરને શું પ્રતિકૂળ છે, એટલે મને એટલે શરીરને એમ ત્યાં પરિણમન છે. મને શું અનુકૂળ છે એટલે મને એટલે શરીરને શું અનુકૂળ છે, શરીરને શું પ્રતિકૂળ છે, એ રીતે પરિણામ પરિણમનાર જીવ ભગવાનને શરીર સ્વરૂપ માને છે, ચૈતન્યને જળ સ્વરૂપ માને છે. આ ન્યાય કાઢ્યો છે. કેટલી વિચક્ષણતાથી આ વિષય બહાર આવ્યો છે કે આખા જગતથી આ વિરુદ્ધ વિચાર છે અને વિરુદ્ધ ન્યાય છે. જગતમાં નાનામાં નાના ક્ષેત્રમાં ઘર્ષણ છે, ત્યાંથી માંડીને મહાસત્તાઓ વચ્ચેનું જે ઘર્ષણ છે એ તમામ આ એક વિપરીતતાને લઈને છે કે બહારની અનુકૂળતા તે અનુકૂળતા અને બહારની પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા, આ સિવાય બીજું શું છે. અને એ બધાનું માધ્યમ પૈસો છે, પછી એ પૈસો રૂપિયાના પાયમાં હોય કે પાઉન્ડ સ્ટર્લિંગમાં હોય કે અમેરિકાના ડોલરમાં હોય, પણ એ બધા સાધનોની ખરીદી અથવા અદલા બદલીનું સાધન નાણું છે, જેને નાણું કહેવામાં આવે છે. પછી જ્યાં જે ચલણ હોય તેનું, જેનું ચલણ હોય તેનું, એ તો એક વ્યવહારનું બાણું છે. એ બધું એના માટે માથાકૂટ થાય છે, જેટલી થાય છે એના માટે. ધર્મના ક્ષેત્રમાં ઝઘડા તો પૈસાને માટે, ક્યાં હાલત દેશાતી છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, ત્યાંથી માંડીને પાડોશીથી માંડીને ગામને, એક ગામને બીજા ગામને, એક સ્ટેટને બીજા સ્ટેટ, કયો સદ્ધર છે ને કયું ગરીબ છે ને, કોની પાસે તુરાન છે ને કોની પાસે ખાદ છે, કયો દેશ, ત્યાંથી માંડીને બધે જેટલું કોઈ માપદંડ છે એ બધો માપદંડ બહારની અગવડતાઓ અને સગવડતાઓને આધારે જોવામાં આવે છે. પશ્ચિમના દેશો સુખી છે કેમ કે ત્યાં વધારે સગવડતાઓ છે, બીજા દુઃખી છે કેમ કે ત્યાં અગવડતાઓ છે. કહે છે કે એ માપદંડ છે એ આખા જગતનો ખોટો છે એમ કહે છે. જગતની સામે બળવો છે આ ગુરુદેવ શ્રી કહેતા કે દુનિયાની સામે આ એક બળવો છે. બળવો કરનાર થોડા હોય છે, બળવો એટલા માટે કહેવામાં આવે છે કે બળવો કરનાર મુઠ્ઠીભર માણસો હોય છે, સામે મોટી સંખ્યામાં હોય છે લોકો, પણ જોર એનું ઘણું હોય છે. તેથી એને બળવો છે એમ કહેવામાં આવે છે. બળ ઉપરથી એને બળવો કહે છે, મૂળ તો બળ ઘણું છે. કહે છે કે એ જગતના જીવોમાં અનેક જીવોને ફરવું પડે છે, બળવામાં ઉભેલા છે એમાંથી એક કઈ ફરતો નથી. જે કઈ નુકસાન થાય છે એ વધારે સંખ્યાવાળાને થાય છે, ઓછી સંખ્યાવાળાને ત્યાં નુકસાન નથી થતું. આ એની વિશેષતા છે. કહે છે કે આ માપ છે એની અંદર મોટામાં મોટું કોઈ નુકસાન હોય તો આ છે કે તે પ્રસિદ્ધપણે પ્રગટપણે સાબિત કરવું ન પડે એ રીતે. પ્રગટપણે અર્થ છે કે એને હવે સાબિત કરવાની જરૂર નથી કે એણે ભગવાનને જ જડ માન્યો છે, એને આત્માને નિજ સ્વરૂપને ભગવાનને એણે શરીર રૂપે માન્યો છે, એને જડ રૂપે માન્યો છે, દેહને આત્માને જ દેહ સ્વરૂપે માન્યો છે. આમ લીધું છે, દેહને આત્મા માને છે એમ છે, આત્માને જ એને દેહ સ્વરૂપે માન્યો છે, પોતાને જ એને દેહ સ્વરૂપે માન્યો છે. સમજાય એવો વિષય છે. ન્યાય કાંઈ એટલો અઘરો નથી કે બુદ્ધિગોચર ન થાય, પણ એની પ્રેક્ટિસ કરવામાં આ ન્યાય બહુ કામનો છે. બુદ્ધિમાં તો સમજાવવો એટલો અઘરો નથી એટલે એમ લાગે કે બરાબર છે, આ તો સમજાઈ ગયું ચાલો, એમ સંતોષ પકડવા જેવો નથી. પણ જ્યાં જ્યાં એને અગવડતાનો અણગમો થાય અને જ્યાં જ્યાં એને સગવડતામાં ગમો થાય, ગણવું ગમવા પણ થાય, ત્યાં એને એકદમ જાગૃતિને સાવધાની આ ન્યાય અનુસાર આવવી જોઈએ કે આમાં તો ભગવાનને જ શરીર રૂપે માનવાની મોટી ભૂલ ઊભી થાય છે. અને આ પ્રયોગ એ ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કરે અને એમાં આ ન્યાય એને કામમાં આવે એવો આ વિષય છે. એનું મહત્વ અહીંયા છે. બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ એવી કોઈ વિશિષ્ટવાદ ભલે ન દેખાતી હોય, બહારની અગવડતાને અગવડતા ન માનવી જોઈએ, સગવડતાને સગવડતા ન માનવી જોઈએ, ઠીક છે એમ. જ્યારે એને ગમે છે, ઇષ્ટ લાગે છે, અનિષ્ટ લાગે છે, એ બધું ઇષ્ટ અનિષ્ટ પણ એને દ્રષ્ટિના વ્યામોહથી થાય છે. અને એ દ્રષ્ટિના વ્યામોહની ચોખ્ખી વાત એ છે કે એણે ભગવાન આત્માને દેહ સ્વરૂપે કલ્પ્યો છે, માન્યો છે, ભલે થતો નથી દેહ રૂપે, પણ ચોખ્ખી વાત આ છે કે પોતે પોતાના આત્માને દેહ સ્વરૂપે માનીને ચાલે છે, પરિણમે છે. બહુ મોટું નુકસાન છે. પર પદાર્થમાં આત્મ સ્વરૂપની બુદ્ધિ થવી એ પરિભ્રમણ દશા પ્રાપ્ત કરવાનું કારણ છે. જેટલી ક્યાંય પણ ઇષ્ટ અનિષ્ટપણું થવાનો એ પદાર્થ નથી જગતમાં. જગતમાં કોઈ પ્રસંગ નથી, કોઈ પ્રકાર નથી, કોઈ પદાર્થ નથી, કોઈ ફેરફારો એવા નથી. તમામ પદાર્થો પર્યાયથી પર્યાયાંતર થઈ રહ્યા છે. એમાં કોઈ એવો પ્રકાર નથી કે જેમાં આ આત્માને ઇષ્ટ અનિષ્ટ પણ કરવું પડે અથવા કરવા યોગ્ય છે. આમ પરમાર્થ છે. શું બધો એમાં જ આવે, એક જ્ઞાની સિવાય, જ્ઞાતા દ્રષ્ટા રહેનાર સિવાય બધા આમ આવે છે. આમ છે, ક્યાંય આ ઠીક છે અને આ અઠીક છે તેના આધારે નક્કી કરી દે. એનો આધાર શું છે? કોને ઠીક છે? તને ઠીક છે કે તને અઠીક છે? કોઈ પર પદાર્થ તને ઠીક અઠીક હો એ કઈ રીતે તું માપે છો? કઈ રીતે નક્કી કરે છો? તને આત્મ શાંતિ થાય તો તારા પરિણામમાં તે શાંતિ ઠીક છે. તને આત્મામાં પરિણામમાં અશાંતિ થાય તો તને અઠીક છે, એ વાત ઠીક છે. પણ બીજા પદાર્થોના ફેરફારથી તારી શાંતિ ને અશાંતિને શું સંબંધ છે? નથી કોઈ તને અશાંતિ કરાવતું, તને સ્પર્શતું નથી, તારામાં આવતું નથી, તું એનામાં જાતો નથી, તું એને સ્પર્શતો નથી. તેથી તે પદાર્થો તને ન તો અશાંતિનું કારણ છે કે ન તો શાંતિનું કારણ છે. બીજા જીવોના પરિણામ વિપરીત કે અવિપરીત હોય તે તેને શાંતિ અશાંતિનું કારણ છે, તને નહીં, પોતાને નહીં. કોઈ બીજા જીવોના અનિષ્ટ પરિણામો છે તો તેને તે અશાંતિનું ને દુઃખનું કારણ છે. આ આત્માને પોતાને તો નહીં, જાણનારને તો નહીં. અને તેના પરિણામ જો અવિપરીત હોય તો તેને તે શાંતિનું કારણ છે, આ આત્માને નહીં. એટલે બીજા કોઈ જીવના કે બીજા કોઈ જળના કોઈ પર્યાયો, કોઈ પ્રસંગો, કોઈ ફેરફારો અગવડ અને સગવડનું કારણ બને ત્યારે ત્યાં ચોખ્ખું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, પૂર્વ અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, એકાંત અજ્ઞાન વર્તે છે એમ જાણવું જોઈએ. સામાન્ય રીતે અગવડ સગવડ તો થોડી ચાલતી હોય કે ન ચાલતી હોય, વિતરાગ થયા હોય એને બીજી વાત છે. પણ અમે રહ્યા સામાન્ય જીવો, સાધારણ જીવો, રાગી છીએ, સંસારી છીએ, ગ્રહસ્થી છીએ, એમાં તો એવું બધું થાય જ ને, એવું બધું થાય જ ને એમ કરીને એ દોષને દ્રઢતાથી પકડી રાખવો છે તો ત્યાં સીધો સિદ્ધાંત ગ્રહણ કર્યો છે એમ એમાંથી આવે છે. તે ઊંધું એવું પકડી રાખ્યું છે કે એ તો એટલું એમાં તો વાંધો નહીં, એવું તો થયા કરે. સામાન્ય ઇષ્ટ અનિષ્ટનું ઠીક તીવ્ર રાગ દ્વેષ આપણે ન કરીએ, તીવ્રપણે ઠીક ઠીક ન કરીએ, ચલાવી લઈએ પણ બિલકુલ અંદરમાં થાય નહીં ઠીક ઠીક પણ એ કેમ બને? એક રસોડમાં સામાન્ય બરાબર બનતું હોય એનાથી ફેરફાર થાય, આજે કંઈક વધારે સારું થયું અથવા આજે કંઈક બરાબર નથી, તરત ઇષ્ટ ઇષ્ટ પણ થઈ જાય છે. રોટલી હરખી ચડી ન હોય, આ ઠીક છે ને આ ઠીક છે, આ ઠીક છે ને આ ઠીક છે, એવું ઠીક ઠીક પણ હે શું પડે તકલીફ? કયો સમજાવો અમને, એવા તકલીફ તમને શું પડે છે સમજાવો? એમાં કોઈ તકલીફ પડતું હોય એવું અમને તો સમજાતું નથી, શું તકલીફ પડે છે? હે કાંઈ તકલીફ નથી પડતી. અને જ્ઞાનમાં તે જે છે તેમ જેમ છે તેમ જણાય છે. હું આત્મા છો, હું જ્ઞાન સ્વરૂપી છો, તને જે તે જેમ છે તેમ જણાય છે, સિવાય તને શું એ તકલીફ આપે છે? એ જ્ઞાનને શું તકલીફ ઊભી કરે છે? પણ હું જાણનાર જ્ઞાન સ્વભાવી જ્ઞાન સ્વરૂપી છું એ ભૂલ્યો છે જીવ. સ્વરૂપને ભૂલ્યો છે એટલે દેહ સ્વરૂપે છું, ભગવાન જડ રૂપે થયો છે એવી ભ્રાંતિમાં એ ઠીક અઠીકપણાની કલ્પના કરે છે. કલ્પિત છે, વાસ્તવિક નથી પણ કલ્પિત છે એમ કેમ છે? આવો વિષય છે, ત્યાં એને જાગૃત રહેવાની જરૂર છે, આમાંથી એ નીકળે છે. કે તમામ ઉદયના પ્રસંગે એને જાગ્રત રહેવાની એકદમ આવશ્યકતા છે. આત્મા જાણનાર માત્ર હું છું. ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે એ વ્યામોહ છે, ભ્રમ છે. વસ્તુ ક્યાં ઈષ્ટ અનિષ્ટ છે? જો વસ્તુ ઈષ્ટ અનિષ્ટ હોય તો તે ખરેખર એમ હોય તો કોઈ વિતરાગ ન થઈ શકે. જો ખરેખર જગતના કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ હોય તો કોઈ વિતરાગ ન થઈ શકે. પણ વિતરાગ થનારા જીવો ગમે તે પ્રકારના સંયોગમાં વિતરાગ થયા છે. એને કોઈ સંયોગ મળ્યો છે, વિતરાગ થવા માટે એને ચક્રવર્તીને છ ખંડનું રાજ નડ્યું નથી, અને દરિદ્રીમાં દરિદ્રી જીવને એની દરિદ્રતા નડી નથી, એને આડી નથી આવી. ન તો અનુકૂળતા કહેવાતી અનુકૂળતા એને નડે છે, કે ન તો કહેવાતી પ્રતિકૂળતા નડે છે. ભયંકરમાં ભયંકર રોગ થયો હોય શરીરમાં, આત્માને નથી થતો, તો પણ એને એ વિતરાગતામાં નિમિત થાય છે. એના જ્ઞાને કરીને એ વિતરાગતામાં પરિણમે છે, અને અનુકૂળતાના દંડ હોય તો પણ એને વિતરાગતામાં જ નિમિત્ત બનાવે છે. ઉપાદાન જે જોર કરે છે એને વિતરાગતામાં જ નિમિત્ત બનાવે છે. અંદરનું એને ભાન થવું જોઈએ. જેવું આયા ભાન થયું કે તમામ એની આખી સૃષ્ટિ બદલાઈ જાય છે. દ્રષ્ટિ બદલાય છે એટલે સૃષ્ટિ બદલાય જાય છે. એ જીવને કોઈ જગતમાં અનુકૂળ નથી, કોઈ જગતમાં પ્રતિકૂળ નથી. સર્વાંગ સમાધાન વર્તે છે કે આમ કેમ એની આકુલતાનો પ્રશ્ન એને મૂળમાં નથી. ઉપર છલ્લો થાય તો એનો નિષેધ આવે છે, સમજે છે કે આટલું પણ ખોટું છે અને ટાળવા જેવું છે. ચારિત્રમોહનો રાગદ્વેષ મોહ થાય તો એનું તરત જાગૃતિમાં એનું જ્ઞાન છે, એટલે એના પરિણામ જ્ઞાનમય છે એમ કહેવામાં આવે છે. ન્યાય પ્રેક્ટિસ કરવા માટેનો છે, ન્યાય સમજીને મૂકી દેવા માટેનો નથી, પણ આ ન્યાય જરા પ્રેક્ટિસ કરવાનો ન્યાય છે. અગવડતાને સગવડતાનો અર્થઘટન આ રીતે જો જ્ઞાની કરતા હોય કે આ તો ભગવાનને શરીર સ્વરૂપે માનવા જેવું છે, ચૈતન્ય દેવને જડેશ્વર માનવા જેવું છું, જડ માનવા જેવું છું, મોટી ભૂલ પડે છે. અને એ નાનો ગુનો નથી પણ મોટો ગુનો છે. કહે છે કે ઈષ્ટ અનિષ્ટ પણ થાય ત્યાં એને જ્ઞાતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા ઈષ્ટ અનિષ્ટપણું થયું એમાં ભ્રમ શું એને તપાસવો જોઈએ, કેમ આવો ભ્રમ થયો. જે પરિણામમાં એ ઊભો છે એ પરિણામનું એને પૃથક્કરણ કરવા ઊંડું ઉતરવું જોઈએ. આમ થવાનું કારણ શું? આ ચીજ સારી લાગી એમાં સારાપણું શું છે એ તપાસવું રહ્યું. આ ચીજ ખરાબ લાગી એમાં ખરાબપણું શું છે એ તપાસવું રહ્યું. જો તેમાં સારાપણું કે ખરાબપણું તપાસતા માલુમ પડતું નથી તો તે પ્રકારનું પરિણામ થાય છે એ ભ્રમણાથી થાય છે. એ તપાસણીમાં ઉતરે ત્યાં એનો જે દર્શન મોહ છે એ શિથિલ થઈ જાય છે. એ ચીજને રસથી ભોગવવામાં આવે અને એના બદલે તે જ ચીજના ભોગવતાના પ્રસંગે એની તપાસણીમાં જીવ જાય, એના રસને તોડવાનું એ વસ્તુના સ્વરૂપ જ્ઞાનના આધારે ઉત્પન્ન થાય છે. વસ્તુનો પરરસ તૂટવો એ સ્વરૂપ જ્ઞાનના અનુસરીને તૂટવો, વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન કરીને એ રસને તોડવો, તે પદ્ધતિ સમ્યક છે. અન્ય પ્રકારે તો વૈરાગ લાવીને અન્ય મતીઓ પણ પરરસને પર વિષયના રસને તોડે છે, ઉદાસ થાય છે. એવા પરમતીની અંદર એવા માણસો હોય છે, તમે પરિચયમાં આવો કે જુઓ તો એમ લાગે કે ઉદાસીનતાની તો મૂર્તિ છે એમ લાગે. ઉદાસ 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 ઉદાસ, ક્યાંય રસ પડે નહીં. પણ એ ઉદાસીનતાનો આધાર શું છે? આટલી વાત છે. એ ઉદાસીનતાનો આધાર સ્વપર વસ્તુના સ્વરૂપનું જ્ઞાન છે કે આમ ઉદાસ રહેવા યોગ્ય છે એવો એક સંકલ્પ છે, એના આધારે એ ઉદાસ છે. બસ આટલી વાત છે. માણસ એમ કલ્પે છે હું તો સાધુ, અથવા હું તો સાધક, સાધુ નહીં અથવા હું તો સાધક છું, ને સાધક છું એટલે મારે ઉદાસ રહેવા યોગ્ય છે, ક્યાંય આકર્ષણ મને થાય એ સાધકને અનુકૂળ નથી. આમ વિચારી લઈએ, સાધક જીવને તો ઉદાસ રહેવું એ યોગ્ય છે, ને ક્યાંય આકર્ષણ પામવું તે યોગ્ય નથી. એવા એક રાગના આધારે ઉદાસ થાય નહીં ટકી શકે લાંબુ. બહુ બહુ તો તદભાવ પૂરતો આધાર નહીં બદલાય, સાદી અનંત કાળ પર્યંત નહીં બદલાય એ પરિસ્થિતિ ઉભી થાય. એટલે આત્માને આત્માપણે માનવામાં, અને જડને જડ માનવામાં, અને જડ અને ચૈતન્ય ભિન્ન છે તેથી તે કોઈ અનુકૂળ પ્રતિકૂળ, કોઈ જડ ચૈતન્યને અનુકૂળ પ્રતિકૂળ નથી, અને બીજા ચૈતન્ય પદાર્થો જીવો આત્માઓ પણ આ ચૈતન્ય પદાર્થ આત્માથી સર્વથા ભિન્ન હોવાથી તેઓ પણ અનુકૂળ પ્રતિકૂળ નથી, એમ અનુભવીને વિતરાગ થવું રહ્યું. જે સ્વરૂપે પોતે છે એ સ્વરૂપે રહેવું રહ્યું. એ સ્વરૂપ છોડીને વિપરીતપણે સ્વરૂપથી વિરુદ્ધ જઈને પરિણમતા પરિણામમાં દુઃખ થાય છે, ને બહારમાં પરિભ્રમણ ચાલુ રહે છે. એ 220 નંબરનો બોલ છે. પ્રયોગની દ્રષ્ટિએ છોડવા જેવો નથી. સમજીને છોડી દે છે એ શુષ્ક ધારણામાં ચાલ્યા જાય છે. સમજાઈ ગયું, ચાલો આમાં કાંઈ નથી સમજાતું એવું નથી. ન્યાય સંપન્ન વાત છે. વળી પરમાગમોમાં આ વાત કહેલી છે એટલે આગમ જેનો આધાર છે એવી આ વાત છે. પરંતુ એમ નહીં, એ મારા અનુભવમાં હું કેવી રીતે લાગુ કરું છું, અને વારંવાર એનું લાગુ કરવા પણ ચાલુ રહે છે કે એક વખત વિચાર આવ્યો કે ક્યાંક એક વખત પ્રયોગ કર્યો અને પાછો છૂટી ગયો એમ છે. ભેદજ્ઞાનનો વિષય છે અગવડતા અને સગવડતા, ને અગવડતા સગવડતા ન માનવી એ જગતનો કહેવા માત્ર વ્યવહાર છે. પરમાર્થ માર્ગમાં એવું કાંઈ નથી. દુનિયાનો વ્યવહાર ભલે દુનિયાદારીની રીતે ચાલતો હોય પણ પરમાર્થ માર્ગમાં ખરેખર એવું કાંઈ જ નથી, એ વાત મૂળમાં એને પકડાવી જોઈએ. તો એ અનુભવ સુધી પહોંચે, નહીં તો ખાલી સમજી લેવાથી કાંઈ, કે હું માનું છું, હું એમ માનું છું, સમજું છું અને માનું છું. પણ માનું છું એ વાત ક્યાં રહી? અનુકૂળતાને તો અનુકૂળતા માની લીધી, ઠીક પણ વેધી લીધું. પ્રતિકૂળતાને પ્રતિકૂળતા માની લીધી અને ઠીક પણ વેધી લીધો, ત્યાં અણગમો વેધી લીધો અને એકત્વ બુદ્ધિએ વેધી લીધો. ત્યાં એ અનુકૂળતા નથી એવી જરા પણ જ્ઞાનમાં જાગૃતિ ન રહી, પ્રતિકૂળતા નથી એવી જરા પણ જ્ઞાનમાં જાગૃતિ ન રહી, તો એને માની લીધું છે એ વાત ખોટી છે. ભલે એને બુદ્ધિથી સંમત કર્યું હોય તો પણ એને પક્ષ બદલ્યો નથી, એટલે વલણ બદલ્યું નથી. આમ છે, હજી જૂના પક્ષમાં જ ઊભો છે એમ છે. કોઈ પણ દ્રષ્ટાંતથી કોઈ પણ પ્રસંગથી આમાં આ સિદ્ધાંતમાં ક્યાંય ફેર પડતો નથી. ના હું કોઈ તર્ક આમાં હોય તો કોઈ તર્ક પણ આમાં કામ આવે એવું હું નથી. 220 છે, 221. ધર્મનું ચિત્ત આત્મા સિવાય બીજે ક્યાંય ચોંટતું નથી. સંસારમાં બધે ઉપર ઉપરથી નજર કરે છે પણ ચિત્ત ક્યાંય ચોંટતું નથી. અંદરમાં સાક્ષાત સિદ્ધ પદ છે એ જોઈ લીધું છે તેથી ચિત્ત ક્યાં ચોંટી ગયું છે. અદભુત થી અદભુત, અદભુતાત અદભુતમ સમયસારમાં પાછળ અમૃતચંદ્રાચાર્ય દેવે આત્મ સ્વરૂપનો મહિમા કરતા એ શબ્દ વાંચ્યો છે, અદભુતાત અદભુતમ, અદભુત થી અદભુત. વચનામૃતમાં પૂજ્ય બેન થઈ છે, અજાયબ ઘર છે આ આત્મા અંદર જોઈએ છીએ એ કોઈ અજાયબ ઘર છે એમ કહે છે. અજાયબી થાય, આશ્ચર્ય થાય, કેવું આશ્ચર્ય થાય કે એક વાર જોવે એનું ચિત્ત ત્યાંથી ફરી શકે નહીં, એનું ચિત્ત ત્યાં ચોંટી જાય એમ કેમ છે. એવા ધર્મીનું ચિત્ત આત્મા સિવાય બીજે ક્યાંય ચોંટતું નથી. વળી બીજે ચિત્ત ચોંટવાના જેટલા કોઈ સ્થાનો છે, જેટલા કોઈ વિષયો છે, જેટલા કોઈ પદાર્થો જગતમાં ગણાય છે તે બધા એને જળ અને જળ દેખાય છે, ભિન્ન દેખાય છે, પોતાની એમાં પહોંચ દેખાતી નથી, તે પદાર્થોની આત્મામાં પહોંચ દેખાતી નથી અને તેમાં સુખ દુઃખનો અભાવ દેખાય છે. જ્યાં સુખમાં ચિત્ત ચોંટે કે દુઃખમાં ચિત્ત ચોંટેલું રહે છે, બે પ્રકાર છે ને દેહું છે. ચિત્ત ચોંટવાનું કારણ તો એને કાં સુખ છે ને કાં એને દુઃખ છે. જ્યાં એને સુખ દુઃખ દેખાતું હતું એ દેખાવું બંધ થયું છે, કેમ કે ત્યાં છે નહીં. નિર્મળ જ્ઞાનમાં પદાર્થ જેવો છે તેવો જણાય છે, સુખ દુઃખ રહે છે. કોઈ પણ ચેતન અચેતન સચેત અચેત મિશ્ર પદાર્થ આ કુટુંબ પરિવારના જીવો છે ને, સચેત અચેત મિશ્ર છે, આ મારા સુખનું કારણ છે એમ લાગે છે. એ છે કે ભાઈ તું એનાથી ખાલી છો ને તે તારાથી ખાલી છે, તારા માટે તે અજીવ સ્વરૂપે છે એટલે સુખ દુઃખના અભાવ સ્વરૂપે છે. એમાં સુખે નથી તારું ને એમાં દુઃખે નથી તારું. એનું જે વસ્તુનું સ્વરૂપ છે એ નિર્મળ જ્ઞાનમાં સ્પષ્ટ જણાય છે તેથી ચિત્ત ચોંટવાનું કોઈ કારણ બનતું નથી. ચિત્ત તો ક્યારે ચોંટે છે? કાં દુઃખનું કારણ લાગે ત્યારે ચિત્ત ચોંટે છોડાવવા માટે દુઃખથી, અને ક્યાં સુખનું કારણ લાગે તો ચિત્ત ચોંટે સુખનો ઉપભોગ કરવા માટે. પણ એ બંનેથી ખાલી પદાર્થો દેખાય છે તેથી એનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી એમ કહે છે. ધર્મીનું ચિત્ત અને નિજ સ્વરૂપ જે અનંત 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 સુખથી ભરેલું છે, જેના સુખને તળ્યું નથી, અગાધ સુખનો સાગર છે, જેના સુખનો કોઈ હિસાબ મૂકી શકાતો નથી, એવું સુખ જેણે નિજ સ્વરૂપમાં નિજ આત્મામાં જોયું એનું ચિત્ત ત્યાં ચોંટી જાય છે, ત્યાંથી ઉખડતું નથી એમ જોયું છે. હું કેવી કેવી વાતો આવે છે બાર અનંત છે એમ જણાય, અનંત અનંત પણ જણાય, તળ્યું નથી એને, તળ્યું નથી એમ જાણે છે. બે ચીજ એટલે બે શુદ્ધ થઈ જાય ત્યારે કઈ નહીં, બે ની શક્તિ પૂર્ણ છે, બિલકુલ શક્તિ પૂર્ણ છે. અનંતા જીવોની એટલી શક્તિ પૂર્ણ છે, બધા જ સરખા છે,
અને એવો જ આ આત્મા સિદ્ધ સમાન એના સરખો છે, બીજું કાંઈ ફેર નથી, કિંચિત માત્ર ફેર નહીં એમ છે. બે સિદ્ધજીવના તો કોઈ ફરક પ્રશ્ન નથી, બે સિદ્ધજીવ છે. તો એ તો બધા ગુણ સ્થાને, જે તે ગુણ સ્થાને જે જીવો છે એમાં ગુણ સ્થાનમાં તો શું છે કે એક ગુણ સ્થાનના અસંખ્ય ભેદ છે તારતમથી, કેમ કે સ્થિરતા છે ને, સ્થિરતા અસ્થિરતાના ગુણ સ્થાન છે. તો જે ચોથાથી પાંચમું છે એમાં એક આખો તબક્કો બદલાનો છે, એમ એક ઈંટ ઉપર એક ઈંટ મૂકો એટલે એનું લેવલ ફરે, પણ એક જ ઈંટની અંદર ઉપરનો ભાગ ને નીચેના ભાગનું લેવલ ફરક છે કે નહીં? એમ એક જ ગુણ સ્થાનની અંદર આમ સરખા કહેવાય કે બધા ચોથા ગુણ સ્થાન વાળા, પણ એની અંદર પણ અસંખ્ય ભેદ છે. મુખ્ય ત્રણ ભેદ પડાય, જગન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. એમ પાંચમા ગુણ સ્થાનમાં તો એ સ્થિતિ જ છે, શરૂઆતની ત્રણ ચાર પરિણામ પ્રતિમાના ધારક છે એ જગન્ય પંચમ ગુણ સ્થાન વર્તી છે. છઠ્ઠી પ્રતિમાથી જે નવ પ્રતિમા સુધીના છે, પાંચ છ પ્રતિમાથી નવ એ મધ્યમ પ્રતિમા ધારક છે, અને દસમી ક્ષુલક ઇલકની જે પ્રતિમા ધારક છે એ ઉત્કૃષ્ટ પંચમ ગુણ સ્થાન વર્તે શ્રાવકો છે. પણ બધા પાંચમામાં છે, દર્શન પડીમાં હોય તો પાંચમું ગુણ સ્થાન અને ઇલક હોય તો પણ પાંચમું ગુણ સ્થાન. પણ એ એ એક ગુણ સ્થાનમાં તારતમ્ય ભેદ જુઓ તો અસંખ્ય ભેદ, એક સ્થૂળપણે સૂક્ષ્મપણે જુઓ તો, સ્થૂળપણે જુઓ તો દરેકમાં જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ લઈ શકાય. પણ સિદ્ધમાં એવું કઈ નથી, સિદ્ધમાં એવું નથી, અને આત્માના મૂળ સ્વરૂપમાં પારિણામિક ભાવમાં એવું નથી. બસ એમાં બધા સરખા છે, એમાં કોઈ ઓછા વત્તા પણ છે એમ છે. અહીંયા તો એ લેવું છે કે આત્મામાં સુખ એટલું છે, શાંતિ એટલી છે, આનંદ એટલો છે કે એની હયાતીને પકડનાર એવો જે ધર્મી, એની મોજૂદગી હયાતીને પકડનાર એવો જે ધર્મી, એનું ચિત્ત ત્યાં ચોંટી ગયું છે. બસ પછી એનું ચિત્ત આત્મા સિવાય બીજે ક્યાંય ચોંટતું નથી, કેમ કે ક્યાંય સુખ સુખથી બધું ખાલી દેખાય છે. પોતાના સુખ દુઃખ અને સુખ દુઃખ ના કારણોથી જે પદાર્થો તદ્દન શૂન્ય છે, શૂન્ય દેખાય છે, ખાલી દેખાય છે, એમાં ચિત્તને ચોંટવાનું કોઈ કારણ રહેતું નથી, એટલે ચિત્ત ત્યાં ચોંટતું નથી. પણ પ્રત્યક્ષ પરોક્ષ જેટલો, પ્રત્યક્ષ પરોક્ષ જેટલો, કેવળ જ્ઞાન જે સર્વ નિરાવરણ છે એને પ્રત્યક્ષ છે, અને મતિશ્રુત જ્ઞાન વાળાને તે પરોક્ષ છે. બસ પણ વિષય બંનેનો સરખો છે, આને ઓછું ઊંડાણ છે ને આને વધારે ઊંડાણ છે એમ નથી, વિષય બંનેનો સરખો છે. મતિ જેટલો કેવળ જ્ઞાનનો વિષય છે એટલો જ મતિશ્રુત જ્ઞાનનો વિષય છે એમ છે. સૂત્ર છે તત્વાર સૂત્રમાં, તત્વાર સૂત્રમાં ઉમા સ્વામી મહારાજે સૂત્ર બાંધ્યું છે કે પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે આમાં, બાકી સર્વ દ્રવ્યેષુ પર્યાયેષુ, આવો સૂત્ર છે, બરાબર છે, સર્વ દ્રવ્યેષુ પર્યાયેષુ આવું સૂત્ર છે. એટલે કે કેવળ જ્ઞાનનો વિષય સર્વદ્રવ્ય અને સર્વપર્યાય છે, અનાદિ અનંત, સર્વદ્રવ્યો અને સર્વપર્યાય બધા દ્રવ્યોમાં ગુણ આવી ગયા. એવો જ મતિશ્રુત જ્ઞાનનો વિષય સર્વદ્રવ્ય શું અને સર્વપર્યાય શું છે એવો સૂત્ર છે. ફક્ત ફેર કેટલો કે કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ છે, અહીંયા પરોક્ષ છે. કેવળ જ્ઞાનમાં સર્વભેદો જણાય છે, મતિ સ્રોતમાં એના કોક ભેદો જણાય છે, કોક ભેદો જણાય છે. બાકી બંનેનો વિષય એક સરખો છે. છ દ્રવ્ય શ્રુત જ્ઞાનનો વિષય છે કે નહીં? પણ જો છ દ્રવ્ય કેવળ જ્ઞાનનો વિષય છે તો એ છ દ્રવ્ય શ્રુત જ્ઞાનનો વિષય છે કે નહીં? કે મતિ શ્રુત જ્ઞાનનો વિષય છે તો સર્વદ્રવ્ય શું પર્યાય શું વાત લાગી આવી ગઈ એમાં. આમ તો સૂત્રો તો ઘણા છે, તત્વાર સૂત્રમાં સૂત્રો તો ઘણા છે, પણ અમુક અમુક સૂત્રો તો એવા છે કે બહુ મહાસિદ્ધાંત જેવા છે. એનો વારંવાર એનો આધાર પણ બીજા આચાર્યો આપે છે, જ્ઞાનીઓ આપે છે. એવા એ સૂત્રો આધારભૂત સૂત્રો છે. કે છે કે ધર્મીનું ચિત્ત આત્મા સિવાય બીજે ક્યાંય ચોંટતું નથી. સંસાર ઉપર બધે એની નજર જાય, ઉપર ઉપરથી જાય છે એમ કે છે. એને રસ નથી ક્યાંય, કેમ કે કોઈ અનુકૂળ નથી, કોઈ પ્રતિકૂળ નથી. ક્યાંય એને સુખ નથી, ક્યાંય એને દુઃખ નથી. કોઈ સુખનું કારણ નથી, કોઈ દુઃખનું કારણ નથી. એટલે એને ઠીક છે, આમ છે તો ઠીક છે, આમ છે તો ઠીક છે, આમ છે તો ઠીક છે, બસ મૂકી દીધી વાત. પારમાર્થિક સરળતા આવે છે એમાં. પણ ચિત્ત ક્યાંય ચોંટતું નથી. માખીને સાકરના સ્વાદમાં ચિત્ત આવે છે. તેથી પાંખને ભીંસ આવે પણ ત્યાંથી ખસતી નથી. ચાર ઇન્દ્રિય જીવ છે, માખી, ભમરો, પતંગિયું, સૌરેન્દ્રિય જીવ છે. પાંચ ઇન્દ્રિય ને પાંચમી ઇન્દ્રિય ને છઠ્ઠું મન બે નથી. એને વિશેષ મોહ છે, બહુ ગળું ભાવતું હોય એને વિચાર કરવાનો. અહીં તો ગળ્યું એટલું ગળ્યું ને બાકી બધું ગળ્યું. ચિમનભાઈ એ માખી થાય પાછું થાય હું જાય હાકર ઉપર જઈને બેહે. કે છે કે એને અહીંયા બેસી તો ઉઠવું ગમતું નથી. કોઈ એને ભીંસ આવે ને ભીસાઈ જાય, દબાઈ જાય, મરી જાય, ઉઠી શકતી નથી. આ મકોડા લે, મકોડા કીડી થાય છે, એ પણ ગળપણના રસવાળા પ્રાણી છે. કીડી થાય, મકોડા થાય, માખી થાય, બહુ ગળા ઉપર બહુ પ્રીતિ કરે. ત્યારે એને કુદરત એમ કહે છે કે ભાઈ ત્યાં જ રહેને, હવે તો તારું ઉત્પન્ન થવાનું ત્યાં સ્થાન, ત્યાં ઉત્પન્ન થઈ જાય ને ત્યાં ને ત્યાં રહે. તારી મતિ એવી તારી ગતિ, બીજું કાંઈ નહીં. કહે છે કે એટલું તો આકર્ષણનું પરિણમન ચૌરેન્દ્ર જીવ જ્યાં મન નથી ત્યાં છે. દ્રષ્ટાંતમાં એ વાત છે, જેને મન નથી એને સુખનો આભાસમાં, તો જ્ઞાની કે છે સુખનો આભાસ છે, સુખ નથી પણ સુખનો એ આભાસ છે. પણ એને ખરેખર સુખ લાગે છે ભ્રાંતિગતપણે. જે એને ખરેખર સુખ લાગે છે ત્યાં એના ચિત્તનું આકર્ષણ ચાલુ રહે છે ને ત્યાંથી એનું ચિત્ત ચોંટેલું છે તે ફરતું નથી. આમ છે શ્રીમદજી તો એવું લખે છે કે જ્યાં સુધી ભ્રાંતિગતપણે સુખના પ્રસંગો છે એ પ્રસંગોમાં જ્યાં સુધી જીવને સુખ લાગે છે ત્યાં સુધી એને આત્મા સુખ સ્વરૂપ છે એવો નિર્ણય થતો નથી. અથવા આત્મા સુખ સ્વરૂપ છે એવું જ્ઞાનીઓના શ્રીમુખેથી સાંભળે તો પણ એને એ આત્મા પ્રતિભાસતો નથી. ભાવનું એને ભાષણ થતું નથી કે આત્મામાં સુખ છે. બહુ સરસ વિષય લીધો છે એક જગ્યાએ. ભ્રાંતિગત પણ એ જે સુખ પાસ નિર્ણય ઉપર એ ચીજ લીધી છે. વાલપ ફરતે છે આ વસ્તુ, એ વાલપ ફરતે છે એમ કહો કે એનું ચિત્ત ત્યાં ચોઈટું છે એમ કહો, ભાષા ફેર છે, ચિત્ત ચોઈટું છે એમ કહો કે એને વાલપ ફરતે છે, એને મીઠાશ આવે છે કે વાહ આ મને સારું લાગે છે, આ મને ઠીક લાગે છે, આ મને અનુકૂળ છે, એમાં એને મિથ્યાત્વનો ત્યાગ થવો તો દૂર રહો, પણ એને આત્માના સ્વરૂપનો નિર્ણય ન થઈ શકે આમ પાછી, કેમ કે આત્મા સુખ સ્વરૂપ છે, આટલો દૂર પડે છે વિચાર માગે એવો વિષય છે. નિર્ણય તો એને ભાસે ત્યારે, હું સુખ સ્વરૂપ છું એમ ભાસે ત્યારે, અને ભાસે ત્યારે એની સ્વરૂપ સન્મુખ દશા થઈ, અને અલ્પકાળમાં કોઈ તો ગણતરીના કલાકોમાં તો કોઈ ગણતરીના દિવસોમાં અભેદ સમ્યક દર્શનની દશામાં આવી જાય છે. એ સમ્યક સન્મુખ દશા જોરવાળી છે, નિર્ણયનું બળ કામ કરે છે કે નહીં. કહે છે કે જ્ઞાની સંસાર ઉપર નજર કરે છે ત્યારે એ ઉપર ઉપરથી નજર કરે છે, એને એનું પોતાનું ક્યાંય દેખાતું નથી, બધું પરદેશ જેવું લાગે છે. માણસ પરદેશમાં જાય ત્યારે લાગે છે કે નહીં, કોઈ ઓળખીતા ન હોય, ગામમાં તો નીકળે ઘોઘા દરવાથી ખાર દરવે તો 20 જણા સામે મળે, તો 20 જણા સામે મોઢું મરકાવે, ઠીક છે અમે આમ કરાવે, ઓળખી થાય અમારું ગામ છે એમ લાગે એને. પરદેશમાં જાય કોણ એને ઓળખે, હે કોઈ પરદેશ બધું એમ લાગે, બધું અજાણ્યું 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 લાગે. એ જ્ઞાનીને આખી જગત અજાણ્યું લાગે છે, ઉપર ઉપરથી નજર કરે છે, ક્યાં એનું ચિત્ત ચોંટે છે એ એને પ્રસંગ છે નહીં. દુનિયાની અત્યારે આવાગમન કરીએ છે એની વસ્તીની સંખ્યા અંદાજે 5 કરોડ આસપાસની છે, 5 અબજ આસપાસની છે, 485 કરોડ 5 અબજ આસપાસની છે. એમાંથી એના ઓળખીતા 25-50 હોવા નીકળે, એમાં એની દુનિયા આખી એને ઊભી કરી છે. આ મારા ઓળખીતા છેવટ મારા, કાં તો મારા ઓળખીતા, મારા સંબંધીનું મારે ઓળખાણ છે, અને ઓળખાણ મોટી ખાણ છે એમ કે પાછા હું કે ડાયા એટલા ડાયા દોઢ ડાયા કે ઓળખાણ મોટી ખાણ છે. અમારે ઓળખાણથી કામ થાય એવા બીજા કોઈને ન થાય, એવી તો જગતના કહેવાતા ડાયાઓએ એટલે કે મૂર્ખાઓએ ઘણી કહેવતોની રચના કરી છે, અને એમને રખડી મર્યા છે, એમને રખડે છે, બીજું શું છે, એ જ રખડવાનું કારણ છે. ક્રાંતિવશ સુખ સ્વરૂપ ભાષ્યમાન સંસારી પ્રસંગો મેં જો શૈલી લીધી છે ઉદયની, એમણે સંસારી પ્રસંગો જે ઉદયમાન પ્રસંગો છે એમાં ભ્રાંતિવશપણે જે સુખ સ્વરૂપ ભાષે છે, જે પ્રસંગો સુખ સ્વરૂપ ભાષે છે, 331 નંબરનો બોલ છે. ભ્રાંતિગત પણે સુખ સ્વરૂપ ભાષે છે એવા આ સંસારી પ્રસંગ ને પ્રકાર પેલી જોઈ ઉદય લેવો છે ને અહીંયા અનુભવ તો ઉદય માં થાય છે ને એને એટલે ભ્રાંતિગત પણે સુખ સ્વરૂપ ભાષે છે એને ખરેખરું લાગે છે આ તો જ્ઞાની કહે છે પણ એને તો એમ લાગે છે કે અરે સુખ જ હતું બરાબર સુખ નો અનુભવ થયો છે એમ કે એવું એવા પ્રસંગ ને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલત વર્તે છે મીઠાશ આવે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે ત્યાં સુધી એને નિજ સ્વરૂપ ભાષ્યમાન થાય નહીં એટલે નિર્ણય થાય નહીં એમ કેવું થાય એટલું તો નહીં આગળથી વાત કરે છે બીજી અને સત્સંગનું મહાત્મ પણ તથા રૂપપણે તેને ભાષ્યમાન થવું અસંભવિત છે આ બીજું પગથિયું લીધું એને આત્મા તો ભાષ્યમાન થતો નથી પણ આત્મા પામવાનું નિમિત્ત જે સત્સંગ છે એની કિંમત ને એની મહિમા પણ એને આવે એવું એવું એને અંદરમાં ભાષ્યું નથી ખરેખર એને એને એ કિંમત ભાષી જ નથી એમ કહેવું છે ત્યાં પાછળ છે એ બાજુ બે વાત લઈ લીધી જો અહીંયા એ ખોલ્યું તો એ નીકળે છે બીજો કે આત્માનું સ્વરૂપ ભાષ્યમાન થવું એ તો પ્રશ્ન નથી પણ એને સત્સંગનું મહાત્મા પણ એને તથારૂપપણે એટલે જે રીતે એને ભાસવું જોઈએ યથાર્થ પ્રકારે ભાસવું જોઈએ એ પરિસ્થિતિ ત્યાં રહી બે વાત લઈ લીધી આ રહી ઉપાદાન તો ભાસતું નથી નિમિત્તે એને ભાસ્યું નથી એમ કહે છે સત્સંગનું મહાત્મા પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે અને તેથી સત્સંગમાં જે પ્રકારે એને આવવું અને પ્રવર્તવું જોઈએ તે સ્થિતિ એની રહેતી નથી ઠીક છે આપણને સમય હોય ત્યાં સુધી આપણે કાંઈ બીજું કામ કરવું ને એના કરતાં આ ઠીક છે બાકી તો ઘણા કામ છે ઓછું વધતું થાય બને એને જે મહાત્માને એની જે કિંમત આવવી જોઈએ એ કિંમત એને ભાસતી નથી કિંમત તો એને એમ લાગે કે આત્મ પ્રાપ્તિનું આ આખા જગતમાં એક જ પ્રસંગ છે બાહ્ય પ્રસંગોની અપેક્ષા લઈએ તો આખા જગતમાં અવડા મોટા વિશ્વમાં આટલા બધા બાહ્ય સાધનો એમાં ધર્મના જે બાહ્ય સાધનો એ બાહ્ય સર્વ બાહ્ય સાધનોમાં ધર્મ પ્રાપ્તિનું કોઈ ખાસ નિમિત્ત હોય વિશિષ્ટ નિમિત્ત હોય તો સત્સંગ છે એ સિવાય બીજું કોઈ નથી અનાદિનો હું મારા સ્વરૂપથી અજાણ્યો મારા સ્વરૂપ પ્રાપ્તિના માર્ગને ઉપાયથી હું અજાણ્યો એ જે મારું પ્રયોજન છે અહીંથી જ કદાચ મેળ ખાશે તો ખાશે નહીતર ક્યાંય મેળ ખાવાનો નથી એમ જાણીને એને સત્સંગને પૂરું મહાત્માને પૂરી કિંમતથી ઉપાસવો જોઈએ વેઠ કાઢે એમ નહીં કે અનુકૂળતા હોય તો ઠીક છે નહીતર કાંઈ નહીં હોય બધું બધું સરખું ચાલે પછી આનો વારો એની જેટલી કિંમત એને ભાસવી જોઈએ એટલી ન ભાસે એનું કારણ શું એમ કે છે એવું કેમ થાય છે કે એને જે બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા સુખ સ્વરૂપ લાગ્યા છે એવા પ્રસંગ અને પ્રકાર છે એની મીઠાશ અકબંધ રહી છે એ મીઠાશ ગઈ નથી એટલે અહીંયા કિંમત આવતી નથી આત્માની તો કિંમત આવવાનો સવાલ જ નથી એ તો ભાષ્યમાન થવાનો પ્રશ્ન છે નહીં બહારમાં સત્સંગનો મહિમા અને અંદરમાં આત્મસ્વરૂપનો અપૂર્વ મહિમા, એ નિમિત્ત અને ઉપાદાનની સંધિ છે. અંદરમાં સ્વરૂપ ભાષે નહીં એટલે એનો મહિમા આવે નહીં, તો બહારમાં એને સત્સંગનો પણ મહિમા આવે નહીં, સત્સમાગમનો મહિમા આવે નહીં, એ પ્રકારે ત્યાં નિમિત્ત ઉપાદાનની સંધિ છે એમ કહેવું છે. અને એનું મુખ્ય કારણ એને જે તે પ્રસંગ અને પ્રકારમાં વાલપને મીઠાશ વર્તે છે તે છે. એ વાલપને મીઠાશનો રસ એના જ્ઞાનને મેલું કરે છે, મલિન કરે છે. એટલે એ મલિન દર્પણની અંદર સ્વરૂપનું ભાષીમાં પણ થતું નથી. જેમ ચોખ્ખા અરીસાની અંદર પ્રતિબિંબ ઉઠે છે ચોખ્ખું, અને ડાઘથી એકદમ થઈ ગયો હોય ખરાબ અરીસો, કાંઈ સૂજે નહીં પૂરું, ઘણું મેલું થઈ જાય છે જ્ઞાન ત્યાં, એને પોતાનું સ્વરૂપ ભાષ્યમાન થતું નથી. સાંભળે તો ભાષ્યમાન ન થાય એનું કારણ શું? કે બાળમાં એની વાલપ છૂટતી નથી, આ પરિસ્થિતિ છે, મીઠાશ છૂટતી નથી. બહુ બહુ વિચાર ને મંથન માગે એવો આ વિષય છે. જ્યાં જ્યાં એને વાલપ ને મીઠાશ ને રસ આવે ત્યાં એને એક વાર તો અંદરથી થડકો ને આંચકો લાગીને ઉભા રહેવું જોઈએ. એવું ભયંકર ઝેર છે કે આત્માને ભાષ્યમાન થવા દેશે નહીં. આગળની તો કોઈ વાત પછી રહેતી નથી. એ શું લીધું છે? આ તો બીજો વિષય લઈ લીધો. માખીને એમ કે સાકરથી ઉખડવું ગમતું નથી, એનો ઉદય છે. એકદમ ગળપણની મીઠાશમાં માખીના ભાવમાં ગયો જીવ ત્યાં ઉત્પન્ન થઈ ગયો, તો ત્યાં એનો ઉદય છે કે જ્યાં એને મીઠાશની ગંધ આવે છે. ક્યાંથી ક્યાંથી માખી ઉડી ઉડીને આવે છે? એક બારમાં ખુલ્લો બોળ કે હાકર પડી હોય, આજુબાજુમાં ક્યાંય માખી ન હોય, નાસિકા છે ને, તીવ્ર નાસિકા છે, એટલી વાસ માણસને ન આવે એટલી એને આવે. કીડીને માખીને માણસને ન આવે એટલી ગળપણની વાસ એને આવે છે. નાની કણી પડી હોય તો એને વાસ આવે. એનું કારણ શું થયું છે? કે એને આકર્ષણ છે અહીંથી ઊભું કર્યું છે અજ્ઞાનથી. ભ્રાંતિગત સુખને ખરું સુખ સુખ માન્યું છે, અને એ ખરું સુખના રસમાં એણે વર્તમાન ઉઘડેલા જ્ઞાનને એટલું મેલું કર્યું છે, મલિન કર્યું છે, અપવિત્ર કર્યું છે, કે એને પવિત્ર એવો આત્મદેવ ચૈતન્ય દેવ એને ભાષ્યમાન થતો નથી. અને એ આત્માને કહેનારો જે સત્સમાગમનો પ્રસંગ, એની એને કિંમત આવતી નથી. જેટલી કિંમત એને બારમાં અનુકૂળતાઓની આવે છે એટલી આમ છે. એટલે જ્ઞાનીઓના સત્સમાગમમાં જનારને અર્પણતા વધે છે. એનું કારણ એ છે કે એને અનુકૂળતાને પ્રતિકૂળતાની કિંમત ગઈ છે. અનુકૂળતાને પ્રતિકૂળતાની કિંમત ગઈ હોવાથી તે અનુકૂળતાને પ્રતિકૂળતાના જે સાધન છે પૈસા વગેરે, એના ઉપરની પકડ ઢીલી થઈ જાય છે, એટલે એની અર્પણતા ત્યાં વધી જાય છે. યથાર્થ પ્રકારે હું અયથાર્થ પ્રકારે કોઈ અર્પણતા કરે સમજ્યા વગેરે એમને એમ આ પ્રકારે, તો એનું તો કોઈ એટલું ફળ નથી જેટલું અહીંયા સમજીને અથવા આત્માની અને સત્સંગની કિંમત આવીને થાય છે અર્પણતા. એ વિશેષ વાત છે, એને આગળ લઈ જાય છે. આત્માર્થિતાથી સમ્યક દર્શન બાજુ એ નજીક જાય છે એમ લઈ છે. ડિસિપ્લિન થી જ આપને રાખે.